એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરશું જે ટેકનોલોજી, સમાજ અને એમ કે આપણા જીવનના સૌથી અંગત પાસા કુટુંબ નિયોજન અને પ્રજનનને જોડે છે.
હા,
આપણે ચર્ચા કરશું ડોના જે ડ્રકરના પુસ્તક ફર્ટિલિટી ટેકનોલોજી વિશે.
બિલકુલ, અને આ વિશે ખબર છે આજે બહુ જ રેલેવન્ટ છે. આ ટેકનોલોજીઓ જેમ કે IVF હવે ખાલી વિજ્ઞાનના ચમત્કાર નથી રહ્યા.
હા, એ તો છે,
પણ એક મોટો વૈશ્વિક ઉદ્યોગ બની ગયો છે અને એની અસર આપણા સમાજ પર, કુટુંબની જે વ્યાખ્યાઓ છે એના પર, આપણા નૈતિક મૂલ્યો પર ઊંડી પડી રહી છે.
બરાબર કહ્યું. આ પુસ્તક આપણને સમજવામાં મદદ કરે છે કે આ બધી ટેકનોલોજી ક્યાંથી આવી, આજે ક્યાં ઊભી છે અને ભવિષ્યમાં કઈ દિશામાં જઈ શકે છે. તો ચાલો શરૂઆત કરીએ લેખક ડોના જે ડ્રકરના પરિચયથી. એમનો જે દ્રષ્ટિકોણ છે તે આ વિષયને સમજવા માટે કેમ આટલો ખાસ છે?
ડોના જે ડ્રકર એ ખાલી કોઈ સાયન્સ રાઇટર નથી, એ વિજ્ઞાન, ટેકનોલોજી અને દવાના ઇતિહાસકાર છે.
ઓ, ઇતિહાસકાર.
હા, અને એમનું સંશોધન ખાસ કરીને જેન્ડર, શારીરિકતા અને રિપ્રોડક્ટિવ હેલ્થના જે મુદ્દાઓ છે એના પર રહ્યું છે. એમણે જર્મનીની મોટી યુનિવર્સિટીઓમાં ભણાવ્યું પણ છે.
એટલે એનો અર્થ એ થયો કે તેઓ આ વિષયને ખાલી મેડિકલ દ્રષ્ટિકોણથી નથી જોતા.
ના, જરાય નહીં. એમની ખાસિયત જ એમની આંતરશાખાકીય દ્રષ્ટિ છે. એ હિસ્ટ્રી, સોશિયોલોજી, ટેકનોલોજી, મેડિસિન આ બધાને જોડીને જુએ છે. એ સમજે છે કે કોઈ પણ વૈજ્ઞાનિક શોધ ખાલી લેબમાં નથી થતી, એનો સમાજ અને સંસ્કૃતિ પર પ્રભાવ પડે છે અને એનાથી એ પ્રભાવિત પણ થાય છે.
અને પેલું જેન્ડર પરનું એમનું ફોકસ એ પણ બહુ અગત્યનું લાગે છે ને, ખાસ કરીને પ્રજનન જેવા વિષય માટે.
ચોક્કસ. ફર્ટિલિટી ટેકનોલોજીનો જે અનુભવ છે એ સ્ત્રીઓ અને પુરુષો માટે ઘણીવાર અલગ હોય છે અને સ્ત્રી શરીરની જે સ્વાયત્તતા છે એના પર એની ગહન અસર પડે છે. ડ્રકરનો આ જેન્ડર સેન્સિટિવ અભિગમ છે ને, એ આ પાસાઓને બરાબર સામે લાવે છે.
હા,
અને ઇતિહાસકાર તરીકે એ કોઈ પક્ષ નથી લેતા, કોઈ હિમાયતી કે ટીકાકાર તરીકે નહીં, પણ એક વિશ્લેષક તરીકે આ ટેકનોલોજી કેવી રીતે વિકસી, એની અસરો શું થઈ એ બધું તપાસે છે.
એ ખાલી ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે એ નથી સમજાવતા,
પણ શા માટે મહત્વનું છે એ પણ કહે છે.
બરાબર. સામાજિક અને સાંસ્કૃતિક રીતે એ શા માટે મહત્વપૂર્ણ છે એ સમજાવે છે.
બહુ રસપ્રદ. ચાલો હવે પુસ્તક પર આવીએ. ફર્ટિલિટી ટેકનોલોજી, એનો મુખ્ય વિચાર શું છે? શું એ ખાલી IVF અને બીજી ટેકનોલોજીની એક લિસ્ટ છે?
ના ના, એનાથી તો ઘણું વધારે છે. પુસ્તકનો જે મુખ્ય વિચાર છે એ છે કે આ બધી ટેકનોલોજી, IVF, સરોગસી, જેનેટિક સ્ક્રીનિંગ, આ બધી ખાલી અલગ અલગ મેડિકલ પ્રોસેસ નથી.
અચ્છા.
એ એક જટિલ અને ગતિશીલ સામાજિક તકનીકી સિસ્ટમ છે.
સામાજિક તકનીકી સિસ્ટમ, આ થોડું સમજાવશો? એમ કે શું કહેવા માંગે છે?
જરૂર. એનો મતલબ એ છે કે આ ટેકનોલોજીને તમે એના સામાજિક, સાંસ્કૃતિક, કાનૂની, આર્થિક અને નૈતિક સંદર્ભથી અલગ ન કરી શકો.
આ આર્થિક હિતો જોડાયેલા છે, લોકો એને કઈ રીતે જુએ છે, આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે.
બરાબર.
પુસ્તક કહે છે કે આ ટેકનોલોજી વ્યક્તિગત ઈચ્છા મતલબ સંતાન મેળવવાની ઈચ્છા અને સામાજિક નિયંત્રણ મતલબ કોણ અને કેવી રીતે પ્રજનન કરી શકે એના પર સમાજનો જે કંટ્રોલ છે એ બંનેના આંતરછેદ પર કામ કરે છે.
તો પુસ્તક કયા મોટા સવાલનો જવાબ શોધવાની કોશિશ કરે છે?
મુખ્ય સવાલ એ છે કે કેવી રીતે આ ટેકનોલોજી, જે એક સમયે બહુ વિવાદાસ્પદ પ્રયોગ ગણાતી હતી, એ આજે મેઇનસ્ટ્રીમ બની ગઈ, એક અબજો ડોલરનો ગ્લોબલ ઉદ્યોગ બની ગઈ, અને એના પરિણામો શું છે વ્યક્તિઓ માટે, પરિવારો માટે અને આખા સમાજ માટે.
હા, અને પેલો મૂળભૂત પ્રશ્ન પણ.
હા, પુસ્તક એ પણ પૂછે છે કે આ ટેકનોલોજી માતા પિતા હોવાનો અર્થ શું છે, કુટુંબની વ્યાખ્યા શું છે અને છેવટે માનવ હોવાનો અર્થ શું છે, એ અંગેની આપણી જે બેઝિક સમજ છે એને કેવી રીતે પડકારી રહી છે.
આ તો ખરેખર બહુ ઊંડા સવાલો છે. તો આ પુસ્તક કોના માટે ઉપયોગી થઈ શકે, કોણે વાંચવું જોઈએ?
જુઓ, આ સામાન્ય વાચકો માટે છે, સ્ટુડન્ટ્સ માટે છે, પોલિસી મેકર્સ માટે છે અને જે લોકો પોતે આ ટ્રીટમેન્ટ લેવાનું વિચારી રહ્યા છે એ બધા માટે છે. ટૂંકમાં જે કોઈ પણ આ ફિલ્ડની એક બેલેન્સ્ડ, ઐતિહાસિક અને ગ્લોબલ સમજ મેળવવા માંગે છે એમના માટે છે.
એટલે એકદમ સરળ ભાષામાં સમજાવ્યું હશે.
હા, ભાષા સરળ છે. પુસ્તક ભૂતકાળથી શરૂ કરે છે, છેક આઈવીએફ પહેલાના પ્રયોગોથી, અને વર્તમાનની બધી એઆરટી ટેકનિક્સ, અને ભવિષ્યમાં જે આવી રહ્યું છે જેમ કે જનીન સંપાદન, ત્યાં સુધીની સફર કરાવે છે. અને સાથે સાથે ગ્લોબલાઇઝેશન, અસમાનતા, નૈતિકતા જેવા મુદ્દાઓને પણ સ્પર્શે છે.
સરસ. તો ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓમાં થોડા ઊંડા ઉતરીએ. શું એમ કહી શકાય કે પ્રજનનમાં મદદ કરવાના પ્રયાસો આ આધુનિક યુગમાં શરૂ થયા?
ના, ડ્રકરે સ્પષ્ટ કરે છે કે આ પ્રયાસોનો ઇતિહાસ તો ઘણો જૂનો છે. પ્રાચીન પ્રથાઓ હતી, લોક ઉપચારો હતા. પણ જે મોટો બદલાવ આવ્યો ને, તે વિજ્ઞાનની સમજ અને તબીબીકરણ, મેડિકલાઇઝેશનથી આવ્યો. તબીબીકરણ એટલે
કે પ્રજનન સંબંધિત જે સમસ્યાઓ હતી તેને શારીરિક કે સામાજિક મુદ્દાને બદલે મુખ્યત્વે મેડિકલ પ્રોબ્લેમ તરીકે જોવાની શરૂઆત થઈ. એને ડોક્ટરી સારવાર હેઠળ લાવવામાં આવી. અને આધુનિક ટેકનોલોજીનો પાયો ક્યારે નંખાયો ગણાય?
લગભગ 18મી-19મી સદીમાં પ્રાણીઓ અને પછી માણસોમાં આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનના પ્રયોગો થયા. પછી 20મી સદીમાં હોર્મોન્સની શોધ થઈ, માસિક ચક્રની સમજ વધી, અને ખાસ કરીને શરીરની બહાર એમ્બ્રિયોને જીવંત રાખી શકાય એવા કલ્ચર મીડિયાનો વિકાસ થયો. આ બધી શોધોએ આઈવીએફ જેવી ક્રાંતિ માટેનો રસ્તો તૈયાર કર્યો.
પુસ્તક એ પણ સમજાવે છે કે વંધ્યત્વની વ્યાખ્યા પણ કંઈ પથ્થરની લકીર નથી. એ સમય અને સંસ્કૃતિ સાથે બદલાતી રહી છે, અને એના કારણો ખાલી બાયોલોજિકલ નથી હોતા, સામાજિક અને પર્યાવરણીય કારણો પણ હોય છે.
અને પેલો સામાજિક વંધ્યત્વનો મુદ્દો પણ છે, ખરું ને?
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. સામાજિક વંધ્યત્વ એટલે એવી સ્થિતિ કે જ્યાં વ્યક્તિ બાયોલોજિકલી કદાચ પ્રજનનક્ષમ હોય, પણ સામાજિક કારણોસર, જેમ કે યોગ્ય પાર્ટનર ના મળે, સેમ સેક્સ રિલેશનશીપમાં હોય, અથવા સમાજના અમુક નિયંત્રણો હોય, એ નેચરલી ગર્ભધારણ ના કરી શકે.
બરાબર.
આ બતાવે છે કે પ્રજનન એ ખાલી બાયોલોજી નથી, સમાજનો રોલ પણ બહુ મોટો છે એમાં.
અને આ બધી પૃષ્ઠભૂમિ પછી પુસ્તક આઈવીએફ ક્રાંતિ પર આવે છે, જેણે ખરેખર બધું બદલી નાખ્યું.
એકદમ.
પુસ્તક રોબર્ટ એડવર્ડ્સ અને પેટ્રિક સ્ટેપ્ટોના સંઘર્ષની અને સફળતાની વાત કરે છે. કેટલો નૈતિક વિરોધ હતો, ફંડિંગની તકલીફ હતી, એ બધા વચ્ચે 25 જુલાઈ 1978 લુઈસ બ્રાઉનનો જન્મ, દુનિયાની પહેલી ટેસ્ટ્યુબ બેબી.
એ તો ખરેખર ઐતિહાસિક ક્ષણ હતી.
બિલકુલ, એક સીમાચિહ્નરૂપ ઘટના.
પણ તે સમય લોકોની પ્રતિક્રિયા કેવી હતી? બધાએ ખુશીથી સ્વીકારી લીધું?
ના, એવું નહોતું. રિએક્શન બહુ મિશ્ર હતા. એક બાજુ આશા હતી, ઉજવણી હતી, તો બીજી બાજુ ડર હતો, નૈતિક ચિંતાઓ હતી. કુદરત સાથે છેડા, ફ્રેન્કેન બેબીઝ બનશે, એવી બધી વાતો થતી હતી. પણ આ સફળતાએ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી એટલે કે એઆરટી માટે દરવાજા ખોલી દીધા.
આઈવીએફ પછી કઈ કઈ મુખ્ય ટેકનોલોજીઓ આવી? પુસ્તક જેને કહે છે એઆરટીનો આલ્ફાબેટ સૂપ.
હા, કારણ કે ઘણા બધા ટૂંકાક્ષરીઓ એટલે કે એક્રોનિમ્સ આવી ગયા. પણ મુખ્યત્વે ત્રણનો ઉલ્લેખ કરવો જરૂરી છે. પહેલું, આઈસીએસઆઈ, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન.
આઈસીએસઆઈ?
હા, આ ટેકનિક પુરુષ વંધ્યત્વ માટે તો ક્રાંતિકારી સાબિત થઈ. કારણ કે આમાં શું થાય, માત્ર એક જ હેલ્ધી શુક્રાણુને સીધું ઈંડામાં ઇન્જેક્ટ કરી શકાય છે. પહેલા જ્યાં ઓછા શુક્રાણુ કે શુક્રાણુની ઓછી ગતિ મોટી સમસ્યા હતી, આઈસીએસઆઈએ એનો જવાબ લઈને આવ્યો.
બીજું,
ક્રાયોપ્રિઝર્વેશન એટલે કે ઈંડા, શુક્રાણુ અને ભ્રૂણને ઠંડુ પાડીને ફ્રીઝ કરીને સાચવવાની પદ્ધતિ.
હા, એ તો સાંભળ્યું છે.
આનાથી શું ફાયદો થયો? કેન્સર જેવી બીમારીની સારવાર પહેલાં લોકો પોતાની પ્રજનન ક્ષમતા જાળવી શકે. અને બીજું, લોકોને પેરેન્ટહૂડ ક્યારે શરૂ કરવું એના માટે વધુ પસંદગી મળી, ટાઈમિંગ પર કંટ્રોલ આવ્યો.
અને ત્રીજું તમે કહેતા હતા?
હા, ત્રીજું અને બહુ મહત્વનું, PGDPGS, પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ સ્ક્રીનિંગ. આનાથી શું શક્ય બન્યું કે ભ્રૂણને માતાના ગર્ભાશયમાં રોપતા પહેલા જ એની જેનેટિક તપાસ થઈ શકે.
ઓ, ઇમ્પ્લાન્ટેશન પહેલા જ?
હા, આ એક બહુ મોટો બદલાવ હતો. કારણ કે હવે એઆરટી ખાલી ગર્ભધારણ કરાવવાનું સાધન ન રહ્યું, પણ અમુક જેનેટિક રોગોને ટાળવાનું કે કદાચ અમુક લક્ષણો પસંદ કરવાનું માધ્યમ પણ બન્યું. અને આણે નૈતિક ચર્ચાઓનો એક નવો જ અધ્યાય શરૂ કર્યો.
આ બધી ટેકનોલોજી ખરેખર અદ્ભુત લાગે છે, પણ શું તે બધા માટે ઉપલબ્ધ છે? પુસ્તક પહોંચ અને અસમાનતા વિશે શું કહે છે? આ મુદ્દો તો આપણા દેશમાં, ભારતમાં પણ બહુ જ લાગુ પડેવો છે.
હા, આ પુસ્તકનો એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ડ્રકર સ્તરીકૃત પ્રજનન, સ્ટ્રેટિફાઈડ રિપ્રોડક્શન ના ખ્યાલ પર ભાર મૂકે છે.
સ્તરીકૃત પ્રજનન એટલે શું? એનો અર્થ એ છે કે સમાજમાં કોણ, ક્યારે અને કેવી રીતે બાળકો પેદા કરી શકે છે એ સમાન નથી. એમાં સ્તર છે, લેયર્સ છે. આ ટેકનોલોજી કોને મળે છે એ ખર્ચ પર આધાર રાખે છે, વીમા કવરેજ પર આધાર રાખે છે, તમે ક્યાં રહો છો, તમારી જાતિ, તમારો વર્ગ, આ બધા પરિબળો પર આધાર રાખે છે.
બરાબર.
જેમ આપણે ભારતમાં જોઈએ છે કે સારી હેલ્થ કેર બધા માટે સરખી રીતે ઉપલબ્ધ નથી, એ જ રીતે ફર્ટિલિટી સારવારમાં પણ મોટી અસમાનતા છે.
અને આ અસમાનતાને લીધે જ પેલું પ્રજનન, પ્રવાસન કે રિપ્રોડક્ટિવ ટુરિઝમ જેવી વસ્તુઓ પણ ઊભી થઈ છે, ખરું ને?
બરાબર. લોકો ઓછા ખર્ચે સારવાર કરાવવા અથવા જ્યાં કાયદા વધુ ઉદાર હોય અથવા પોતાના દેશમાં જે સેવાઓ પર પ્રતિબંધ હોય, જેમ કે અમુક દેશોમાં સરોગેસી કે એગ ડોનેશન પર હોય છે, એ મેળવવા માટે બીજા દેશોમાં જાય છે. આનાથી એક મોટો ગ્લોબલ બિઝનેસ તો બન્યો છે, પણ એની સાથે નૈતિક પ્રશ્નો પણ જોડાયેલા છે. જેમ કે ઓછી આવકવાળા દેશોમાં ઈંડાદાતાઓ કે સરોગેટ્સનું શોષણ થવાની શક્યતા રહે છે.
અને આ બધું જ્યારે ગ્લોબલ લેવલ પર થાય ત્યારે નિયમન કરવું, ગવર્નન્સ કરવું એ પણ એક મોટો પડકાર બની જાય છે.
ચોક્કસ. દરેક દેશના કાયદા અને નિયમો અલગ અલગ. કોઈ દેશમાં નક્કી હોય કે કેટલા ભ્રૂણ ટ્રાન્સફર કરી શકાય, ક્યાંક કાઉન્સેલિંગ ફરજિયાત હોય તો ક્યાંક અમુક પ્રોસેસ પર જ પ્રતિબંધ હોય.
હા,
આ જે નિયમનકારી તફાવતો છે એ જ રિપ્રોડક્ટિવ ટુરિઝમને વેગ આપે છે. અને અહીં હંમેશા એક ખેંચતાણ રહે છે. મેડિકલ ઇનોવેશન થવું જોઈએ, દર્દીની પસંદગીનું માન જળવાવું જોઈએ અને સમાજની જે ચિંતાઓ છે એનું પણ ધ્યાન રખાવવું જોઈએ.
પુસ્તક સામાજિક અને નૈતિક અસરો પર પણ બહુ ભાર મૂકે છે, ખાસ કરીને કુટુંબની જે વ્યાખ્યાઓ બદલાઈ રહી છે તેના પર.
હા, આ ટેકનોલોજીએ ઘણા મૂળભૂત સવાલો ઊભા કર્યા છે. શું પ્રજનનનું કોમોડિફિકેશન થઈ રહ્યું છે? મતલબ શું એ ખરીદી વેચી શકાય એવી વસ્તુ બની રહી છે?
હા, આ ચિંતા તો છે જ.
આ રીતે જે બાળકો જન્મે છે એમના અધિકારો શું છે? શું આપણે જેનેટિક રોગો ટાળવાના નામે ડિઝાઇનર ડેબીઝ તરફ જઈ રહ્યા છીએ? અને સૌથી મોટો સવાલ, કુટુંબ એટલે શું? આ ટેકનોલોજીએ કુટુંબની જે પરંપરાગત વ્યાખ્યા હતી તેને કેવી રીતે પડકારી છે?
એણે મુખ્યત્વે ત્રણ વસ્તુઓને અલગ કરી દીધી છે. આનુવંશિકતા, જેનેટિક કનેક્શન, સગર્ભાવસ્થા, જેસ્ટેશન અને સામાજિક વાલીપણું.
અચ્છા, એ કેવી રીતે?
ઉદાહરણ તરીકે, ઈંડાદાન, શુક્રાણુદાન અને સરોગસીથી જે કુટુંબ બને છે એમાં શક્ય છે કે આનુવંશિક માતા પિતા અલગ હોય, ગર્ભધારણ કરનાર માતા અલગ હોય અને બાળકનો ઉછેર કરનાર માતા પિતા પણ અલગ હોય.
હા, એ વાત સાચી છે.
આનાથી સમાનલિંગ યુગલો માટે અથવા જે લોકો સિંગલ પેરેન્ટ બનવા માંગે છે, સિંગલ પેરેન્ટ્સ બાય ચોઇસ, એમના માટે કુટુંબ બનાવવું શક્ય બન્યું છે. પણ આણે આપણને વિચારવા મજબૂર કર્યા છે કે ખરેખર માતા પિતા કોણ છે? શું એ લોહીનો સંબંધ છે, ગર્ભધારણ કરવાનો સંબંધ છે કે પછી ઉછેર અને પ્રેમનો સંબંધ છે?
બહુ ગહન મુદ્દો છે આ. અને ભવિષ્ય વિશે શું? CSRISPR જેવી ટેકનોલોજીની શું અસરો દેખાય છે?
પુસ્તક ક્રિસ્પર Cas9 જેવી જે જનીન સંપાદન ટેકનોલોજી છે એની શક્યતાઓ અને જોખમો બંનેની ચર્ચા કરે છે. એનાથી આનુવંશિક રોગો કદાચ મટાડી શકાશે. પણ એન્હાન્સમેન્ટ એટલે કે માનવીય ક્ષમતાઓ વધારવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. અહીં થેરાપી, સારવાર અને એન્હાન્સમેન્ટ વધારા વચ્ચેની જે રેખા છે એ બહુ પાતળી છે. પુસ્તક ભાર મૂકે છે કે આ ટેકનોલોજી કેવી રીતે વિકસે અને એનો ઉપયોગ કેવી રીતે થાય એના પર વ્યાપક સામાજિક ચર્ચા થવી જોઈએ અને લોકશાહી નિયંત્રણ જરૂરી છે.
આ આખી ચર્ચા પરથી કેટલીક મુખ્ય થીમ્સ એકદમ સ્પષ્ટ થાય છે.
હા,
પહેલી કે ટેકનોલોજી ક્યારે તટસ્થ નથી હોતી, એ એક સામાજિક નિર્માણ છે.
હા, બરાબર. ટેકનોલોજી સમાજ દ્વારા આકાર પામે છે અને સમાજને આકાર આપે છે. વંદ્યત્વની વ્યાખ્યા હોય કે સારવાર કોને મળે એ ખાલી વિજ્ઞાનનો મુદ્દો નથી, એમાં સામાજિક માન્યતાઓ અને મૂલ્યો ભળેલા છે.
બીજી થીમ અસમાનતા અને સ્તરીકૃત પ્રજનનની છે, જે આપણે ભારતમાં પણ બહુ સ્પષ્ટપણે જોઈએ છીએ.
એકદમ. કોને આ મોંઘી સારવાર પરવડે છે, કોને એની જાણકારી છે, કોને સમાજ સંતાન પેદા કરવા માટે એમ કે વધુ લાયક ગણે છે, આ બધું સામાજિક સ્તરીકરણ બતાવે છે.
ત્રીજું, તબીબીકરણ અને વ્યાપારીકરણ.
હા, વંધ્યત્વ એક મોટી મેડિકલ કન્ડિશન બની ગઈ છે અને એની આસપાસ અબજો ડોલરનું માર્કેટ ઊભું થયું છે. ભારતમાં તો સંતાન માટે જે સામાજિક દબાણ છે એને કારણે આ માર્કેટ કદાચ વધુ મોટું અને વધુ જટિલ બને છે.
ચોથું, વૈશ્વિકરણ અને પ્રજનન પ્રવાસન.
બોર્ડર ક્રોસ કરીને લોકો સારવાર માટે જાય છે. આ ઘણીવાર નિયમનકારી અને આર્થિક અસમાનતાઓનો લાભ ઉઠાવે છે. ભારતમાં સરોગસી અંગેના જે કાયદા બન્યા અને જે ચર્ચાઓ થઈ એ આનું જ ઉદાહરણ છે.
અને પાંચમું અને બહુ મહત્વનું, કુટુંબ અને વાલીપણાની પુનઃવ્યાખ્યા.
ચોક્કસ, આ ટેકનોલોજી આપણને કુટુંબ અને માતા પિતા હોવાના જે પરંપરાગત અર્થ છે એના પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. આનુવંશિકતા, ગર્ભાવસ્થા અને સામાજિક ભૂમિકાઓનું જે વિભાજન થયું છે એ ખાલી પશ્ચિમનો મુદ્દો નથી, એ આપણા સમાજમાં પણ બદલાવ લાવી રહ્યો છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય, જેને આપણે કોટ્સ કહી શકીએ. ચાલો એમાંના અમુક પર નજર કરીએ.
એક વિચાર જે મને વ્યક્તિગત રીતે બહુ જ સ્પર્શી ગયો તે એ છે કે ફર્ટિલિટી ટેકનોલોજી ફક્ત બાળકો પેદા કરવા વિશે નથી, તે કુટુંબો બનાવવા વિશે છે. અને કુટુંબો બનાવવા એટલે સમાજ બનાવવો, મતલબ આ વ્યક્તિગત પસંદગીને સીધી સામાજિક અસર સાથે જોડે છે.
હા, અને બીજો એક ધારદાર વિચાર અસમાનતા વિશે છે. ફર્ટિલિટી ટેકનોલોજીની પહોંચ સમાજની ઊંડી ધારણાઓને છતી કરે છે કે કોણ પ્રજનન કરવાને પાત્ર છે અને કઈ પરિસ્થિતિઓમાં. આ આપણને વિચારવા પ્રેરે છે કે શું આપણે અજાણતા જ અમુક લોકોને પ્રજનનના અધિકારથી વંચિત તો નથી રાખી રહ્યા.
બરાબર. અને ત્રીજો વિચાર જે ટેકનોલોજી પરના વધુ પડતા ફોકસ સામે ચેતવે છે, પ્રજનન સમસ્યાઓના તકનીકી ઉકેલોનું વચન મૂળ સામાજિક અને માળખાકીય પરિબળોને અસ્પષ્ટ કરી શકે છે. કદાચ આપણે ખાલી IVF અને ICSI પર ધ્યાન આપવાને બદલે પોષણ, પર્યાવરણ, હેલ્થકેરની પહોંચ જેવા મુદ્દાઓ પર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ.
અને છેલ્લો વિચાર, કુટુંબની વ્યાખ્યા વિશે. સહાયિત પ્રજનન તકનીકો કુટુંબની આપણી પરંપરાગત સમજને મૂળભૂત રીતે તોડી નાખે છે, આપણને પૂછવા માટે મજબૂર કરે છે કે ખરેખર માતા પિતા શું બનાવે છે. આ ટેકનોલોજીની સૌથી ઊંડી સામાજિક અસર બતાવે છે.
આ બધા વિચારો અને આખું વિશ્લેષણ એ વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે, સામાન્ય માણસ માટે એનું શું મહત્વ?
જુઓ, જે વ્યક્તિઓ કે કપલ્સ ફર્ટિલિટી સારવાર વિશે વિચારી રહ્યા છે એમના માટે આ પુસ્તક ખાલી સક્સેસ રેટ્સ અને ખર્ચથી આગળ જોવામાં મદદ કરે છે. ભાવનાત્મક બોજ શું છે, નૈતિક મુદ્દાઓ શું છે, સામાજિક પાસાઓ શું છે એ બધું સમજવામાં મદદ કરે છે અને એનાથી તેઓ વધુ માહિતગાર નિર્ણય લઈ શકે છે.
અને સમાજ અને પોલિસી બનાવનારાઓ માટે?
એમના માટે આ પુસ્તક એક બેલેન્સ્ડ રેગ્યુલેશનની જરૂરિયાત પર ભાર મૂકે છે. એવા નિયમો જે ઇનોવેશનને પ્રોત્સાહન આપે પણ સાથે સાથે એથિકલ ચિંતાઓ અને સમાન પહોંચના મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખે. તે ગ્લોબલ અસમાનતાઓ અને શોષણના જોખમો તરફ ધ્યાન દોરે છે અને આ જે જટિલ વિષય છે એના પર વધુ જાણકાર પબ્લિક ડિબેટ થાય એને પ્રોત્સાહન આપે છે. આ આખી ચર્ચામાંથી મારા માટે સૌથી મોટી શીખ, કે એમ કહું કે આહા મોમેન્ટ, એ પહેલો સામાજિક તકનીકી સિસ્ટમનો વિચાર હતો. એ સમજવું કે ટેકનોલોજી ક્યારેય એકલી નથી હોતી, એ હંમેશા સમાજ, સંસ્કૃતિ, અર્થતંત્ર, કાયદા આ બધાના તાણાવાણામાં ગૂંથાયેલી હોય છે, એ ખરેખર આંખ ખોલનારું હતું.
અને મારા માટે પેલો સ્તરીકૃત પ્રજનનનો ખ્યાલ એ બહુ જ પાવરફુલ લાગ્યો. એ કેટલી સ્પષ્ટ રીતે બતાવે છે કે પ્રજનનની તકો પણ સમાજની બીજી અસમાનતાઓની જેમ જ વહેંચાયેલી છે. અને કુટુંબની બદલાતી વ્યાખ્યાઓ વિશે જે સવાલો ઊભા થયા છે એ ખરેખર આપણને લાંબા સમય સુધી વિચારતા કરી મૂકે એવા છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે સમાપન કરીએ.
જેમ જેમ જનીન સંપાદન જેવી ટેકનોલોજી વધુને વધુ સક્ષમ બનતી જાય છે તેમ આપણે સમાજ તરીકે રોગ મટાડવા અને માનવીય ક્ષમતા વધારવા આ બંને વચ્ચેની નૈતિક રેખા ક્યાં દોરીશું? અને આ જે શક્તિશાળી સાધનો છે એનો ઉપયોગ કરતી વખતે આપણે આવનારી પેઢીઓ માટે સામાજિક ન્યાય કેવી રીતે સુનિશ્ચિત કરી શકીશું? મને લાગે છે કે આ પ્રશ્નોના જવાબ શોધવા એ આપણા સૌની એક સામૂહિક જવાબદારી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.